પ્રકરણ 9. આ બધું દુઃખ શા માટે? હરિઓમ આશ્રમ સુરત, તારીખ 23/1/1962. બ્રહ્માંડ અને સંસાર ભગવાનનું વ્યક્ત સ્વરૂપ. આ સકળ બ્રહ્માંડની દ્રષ્ટિએ પૃથ્વી અને એનો સમાજ એક બિંદુ સમાન લાગ. બ્રહ્માંડને લક્ષમાં લઈએ તો આપણે કશું નથી, એ રીતે વિચારીએ તો અહમ રહે નહીં. બ્રહ્માંડ અને સંસાર બંને ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે, તો પછી એમાં આદિ, વ્યાધિ, ઉપાધિ કેમ છે? આવા પ્રશ્ન કરતા મેં જોયા છે. સૂર્ય ઉગે છે, પ્રકાશ અને ગરમી સહજ મેળે નીકળ્યા કરે છે. અહીં રાત્રિ થાય છે તે સૂર્યને કારણે થતી નથી, સૂર્ય તો પડે પણ તેજ આપે છે, છતાં રાત્રિ થાય છે. પૃથ્વીની રચનાને કારણે રાત દિવસ થાય છે, ઋતુઓ પણ એને લીધે થાય છે. દિવસ, રાત કે ઋતુઓ સૂર્યને લીધે નથી. એ જ રીતે આપણે આ સંસારમાંથી સદા આનંદ લઈ શકતા નથી, ભગવાનની કૃપાનો લાભ લઈ શકતા નથી, કારણ કે આપણી સ્થિતિ દ્વંદાત્મક અને ગુણાત્મક છે. જેમ આપણે ઘણી વાતો મોટા થઈને સમજી શકીએ છીએ, બાળકની ભૂમિકામાં સમજી શકતા નથી. માટે આપણા ગતિ અને સ્થિતિ બદલાઈ જાય તો ચેતનનો પ્રકાશ ને આનંદ આપમેળે અનુભવાય. ઉર્ધ્વ જીવનની ઝંખના જાગવી જોઈએ. હવે આપણી આ સ્થિતિ કેવી રીતે બદલાય? પહેલા તો આપણામાં એ પરત્વેના ઈચ્છા, આશા, ઝંખના જાગવા જોઈએ. આપણને કર્મ કરવાની ઈચ્છા જાગે છે. ઈચ્છા જેટલા પ્રમાણમાં બળવત્તર, ઉત્કટ, એટલા પ્રમાણમાં કર્મમાં ગતિ પ્રગટે છે. પણ આપણે દ્વંદ અને ગુણની ભૂમિકામાં છીએ, એટલે કર્મ પણ તેવા જ થાય છે. અને ચેતનનો ગુણધર્મ આનંદ છે, તે આપણને નથી મળતો. આપણે કપડાને રંગ ચડાવવો હોય અને કપડું જો મેલું હોય તો પહેલા મેલ કાઢવો પડે. એ માટે એને પહેલા સારી પેટે ધોવાની જરૂર. આપણે એ પહેલું કરવું પડે, અથવા તો રંગારાએ એ કામ પહેલું કરવું પડે. અથવા તો એ કપડું રંગેલું હોય તો એનો પહેલા રંગ કાઢવો પડે. આ જીવનમાં ભગવાનનો રંગ ચડાવવો હોય તો આપણી દ્વંદાત્મક અને ગુણાત્મક સ્થિતિ બદલવી તો પડે જ, તો જ ભગવાનની સ્થિતિનો પરમ માંગલ્યમય અનુભવ કરી શકશું. નહીતર વેદના, દુઃખ મળે એ ભોગવ્યા કર, દુખી થા, શોક કર, પણ આ બધામાંથી કઈ રાહત મળે, જીવનમાં પ્રસન્નતા મળે, એ માટે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ઉર્ધ્વ પ્રકારના જીવનની ઝંખના જાગવી જોઈએ. પણ એમાં ગતિ પ્રગટ્યા વિના કશું અનુભવી શકશું નહીં. આ માર્ગ પ્રત્યે આગળ વધવું હોય તો જિજ્ઞાસા જાગવી જોઈએ, એ સિવાય કશું થઈ શકે નહીં. જ્ઞાનની સ્થિતિ અનુભવી શકીએ એનું નામ જિજ્ઞાસા. દુઃખ માણસને જાગૃત બનાવવા માટે છે. સંસાર વ્યવહારનું કર્મ કરવા માટે તૃષ્ણા, લોલુપતા, ઈચ્છા જાગે છે તો એમાં પ્રવેશી શકીએ છીએ. એવી રીતે ભગવાન પ્રત્યે જિજ્ઞાસા જાગે, તાલાવેલી જાગે, તો તેમાં પણ પ્રવેશી શકાય. સંસારમાં જે આદિ, વ્યાધિ ને ઉપાધિ જાગે છે, દુઃખ આવે છે, તે માણસને કોઈ ને કોઈ રીતે જાગૃત બનાવવા માટે છે. પણ માણસ દુઃખથી સંભૂળ થઈ જાય છે. એ એવો થઈ જાય છે કે કાયર પુરુષ છે. એનાથી આ માર્ગે પગલું માંડી ના શકાય. પણ જે એનાથી જાગી જાય છે તે સમજી શકે છે. ભક્ત લોકોએ દુઃખ જ ભોગવેલા છે. દુઃખને લીધે ભગવાનનો વિચાર થઈ શકે છે. દુઃખ તો ભોગવવાનું જ હોય. એને જો સારી રીતે ભોગવીએ તો એ પસાર થઈ જાય છે. કંટાળી જઈને દુઃખ ભોગવ્ય કરવાથી દુઃખની માત્રા વધે છે. જો હાઈ વોઈ કરીને ભોગવીશું તો એ જ પ્રકારના સંસ્કાર પડશે. અને એવા સંસ્કારનો ઉદય થાય ત્યારે વધારે દુઃખ ભોગવવું પડશે. આપણને દુઃખ આવે છે એ આપણા અનેક પ્રકારના કર્મને કારણે આવે છે. એમ સમજીએ અને એવી રીતે ભાવનાથી એ દુઃખ ભોગવીએ. એવી વખતે જે ભગવાનને પ્રાર્થના કરે અને થતું હોય તે નિવેદે છે, આત્મનિવેદન કરે છે, તે દુઃખને શક્તિમાં પ્રગટાવવાનું મોટામાં મોટું સાધન સમજે છે. દુઃખમાંથી તટસ્થતા પ્રગટી શકે છે. દુઃખ એ ઘડાવા માટે મોટામાં મોટી ચીજ છે. પણ દુઃખ શાથી થાય છે તેનો વિચાર કરતા નથી. માનવીને સંસાર વ્યવહારમાં વિઘ્ન આવી પડે, કોયડો મુશ્કેલી આવી પડે તો જેની સાથે પ્રેમ જાગ્યો હોય એવા વ્યવહારુ માણસ પાસે એના ઉકેલ માટે જાય છે. કારણ એને ગરજ લાગેલી હોય છે. તેમ દુઃખ એક મોટો કોયડો છે. એને ઉકેલવા ગરજ જાગતી નથી. પણ ગરજવાળા થઈને એવા જાણકાર પાસે જો જઈએ તો જ દુઃખનો ઉકેલ મળે. કંટાળીને કે હાઈ વોઈ કરીને આપણે દુઃખની માત્રા વધારીએ છીએ. ગરજવાળા માણસને દુઃખની પડે લાગશે કે જાણે 50 ગણું દુઃખ એ ભોગવે છે. એટલે એનો એ ઉકેલ કાઢવા મત છે અને ઉકેલ કાઢીને ભોગવશે. સંસારમાં આવી રીતે દુઃખ ભોગવવાની કળા એ કેળવે છે. તેમાં સમતા, તટસ્થતા અને પ્રગટે છે. એને કારણે મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહમ વગેરેમાં સમત્વ પ્રગટે. ત્યાર પછી ભગવાન સાથે યોગ થયો એમ માનવું. પણ એ બધું ગરજ જાગે ત્યારે જ થાય. આપણે આત્મા સ્વરૂપ છીએ. ખરા અર્થમાં આપણે આત્માના સ્વરૂપમાં છીએ, એટલે કે આત્મા જ છીએ. પણ મળ વિક્ષેપને આવરણને કારણે પ્રકૃતિ રૂપ થઈ ગયા છે, એટલે નિર્ભેળ રહી શકતા નથી. ચેતન તો માનવી સાથે માનવી જેવું, પશુયોનીમાં પશુ જેવું અને જળચર સાથે જળચર જેવી તાદમ્યતા ગુણથી થાય છે. તાદમ્યપણું એ ચેતનાનો ગુણધર્મ છે. તેમ છતાં તે સર્વથી નોખું પણ છે. એવા નોખા રહેવાની કળા આપણે શીખવાની છે. પુરુષ એ આત્માનું સ્વરૂપ છે. પ્રકૃતિ એ દ્વંદ્વમય છે. પુરુષ તો સુષુપ્ત દશામાં રહેલો છે. દાખલા તરીકે માનવી ઘણું કમાયો હોય, તેને બધી જાતની સુખ સગવડ હોય, પણ પક્ષાઘાત થવાથી ખાટલે પડ્યો હોય તો ઘરના લોકો ગરજને કારણે ખબર અંતર તો પૂછે, તેની દવા પણ કરે, બધું જ કરે, પણ તેને ગણ કરે નહીં. તેવી જ રીતે માનવી પાસે આટલું બધું હોવા છતાં પુરુષ સુષુપ્ત દશામાં છે. એવી સ્થિતિ હોવાને લીધે ચેતનની ગતિ પ્રગટતી નથી. અને આપણા જીવનમાં ચેતનના ગુણધર્મો પ્રગટતા નથી. સૂર્ય સદાય પ્રકાશમાન છે, પણ પૃથ્વી પોતાની ગતિને કારણે રાત્રિ અને દિવસ અનુભવે છે. એ જેટલી સાચી હકીકત છે, એટલી જ સાચી હકીકત આપણા પોતાના પ્રકૃતિ, દ્વંદ અને ગુણના કારણે ચેતનને સમજી શકતા નથી તે છે. આથી આપણે ભગવાનના ગુણધર્મને, પ્રકાશને અનુભવી શકતા નથી. દુઃખમાંથી સુખ મેળવવાની કળા, એટલે અનુભવીઓએ પોતે જે અનુભવ્યું એ આપણી સમક્ષ રજૂ કર્યું છે. હવે તમે દુઃખી થશો તો અનેક ગણું દુઃખ ઊભું કરશો, માટે એ તમે આનંદથી ભોગવો. નહીં તો તમે વધારે દુઃખી થશો અને પછી કહેશો, હે ભગવાન, તે આ બધું દુઃખ શા માટે આપ્યું? ખરી રીતે તો આ દુઃખ આપણે પોતે જ ઊભું કરીએ છીએ અને દોષ ભગવાનને દઈએ છીએ. હવે દુઃખ વધારે ઊભું કરવું ના હોય તો આ સમજવાની હકીકત છે. એક કણ જેટલા દુઃખને પણ પ્રેમથી સહન કરશો તો એ દુઃખ ગયું. પ્રેમથી એ ભોગવતા જે સંસ્કાર ચિત્તમાં પડ્યા તેરે કારણે સુખના બીજ આવે છે. મધમાં માખીની માફક દુઃખમાં જે ડૂબી જતો નથી એને દુઃખમાંથી કેવી રીતે સુખ મેળવવું, એ રીતે જીવનની કળા આવડે છે. દુઃખને કોઈ આવકારશે નહીં, સુખ બધાને ગમે છે, પણ માનવી એવી રીતે વર્તે છે કે તેને દુઃખ જ મળે. આપણને દુઃખ મળતા એનું ભાન જાગશે અને સમજણ ઉગશે, ત્યારે દુઃખમાંથી ઉગરી જઈશું. દુઃખ ટાણે નામ સ્મરણ કરો. અનુભવીઓએ જોયું છે કે આપણ માનવીથી બની શકવાનું નથી, એટલે એમણે ઉપાય બતાવ્યો કે ભગવાનનું સ્મરણ કરો. દુઃખ ભલે ના મટે પણ બીજામાં દિલમાં લાગશે. દિલ બીજામાં લાગે તો દુઃખ હળવું થશે. દુઃખ વખતે ભાવના ભક્તિ, સ્મરણ, વાંચન અને પ્રાર્થનામાં મનને લગાડશો તો મન હળવું થશે, દુઃખના સંસ્કાર ઓછા પડશે. એટલે દુઃખ વખતે પ્રાર્થના કરો, આત્મનિવેદન કરો, એક પણ કર્મ એને સમર્પ્યા વિના ના કરો, એને ધર્યા સિવાય કશું ના કરાય. કોઈ કહેશે કે હું જીવનમાં માત્ર સત્ય જ આચરું, પણ એ પ્રમાણે એનાથી બનવાનું નથી, કારણ કે સત્ય અસત્ય સાથે જ રહેલા છે. માટે આપણે અસત્ય પણ આચરવાના. એ બધામાંથી મુક્ત થવાનો ઉપાય ભગવાનનું સ્મરણ છે. પણ એ સ્મરણ જ્યારે અખંડતા પ્રગટે છે ત્યારે ખરું ખમીર અને તેજસ્વીતા પ્રગટે છે. એ પછી જીવનનું ઉર્ધ્વગમન થાય, જીવનનું હાર્દ ખુલવા માંડે, સત્વગુણમાં પ્રગટવાની પ્રક્રિયા શરૂ થાય અને આધ્યાત્મિક સ્થિતિમાં પ્રવર્તવાની સ્થિતિ ખુલ્લી થાય. જેમ બે પૈસા કમાવાની સૂઝ મળે ત્યારે ભગવાનનો આભાર માનીએ છીએ, એ જ પ્રમાણે દુઃખ આવે ત્યારે પણ ભગવાનનો ઉપકાર માનવા જેવું છે, કારણ કે એનાથી આપણને ઉત્તમ પ્રકારનું ભગવાનનું સ્મરણ કરતા કરતા જીવવાની તક આપી છે. માટે દુઃખ આવે ત્યારે કંટાળીને, ત્રાસીને ભોગવશો નહીં, કેમ કે એથી તો અનેક ગણું થશે એ સમજજો. આ હું તમને બેવડાવવા માટે નથી કહેતો, પણ તમને સાચી સમજણ ઉગી જાય અને દુઃખ હજાર ગણું વળગે નહીં એવા ભાવથી પ્રેરાઈને એ જાતની સમજણ પ્રેરવવાને પ્રભુ કૃપાથી કહી રહ્યો છું. ભડકાવા કહેતો નથી, પ્રેમ ભાવે તમારામાં દુઃખને સહન કરવાની કળા જાગી શકે એટલા માટે કહું છું. સત્સંગથી લાભ. વળી અનુભવીઓએ જોયું કે માનવી આ બધું પણ કરી શકવાનો નથી. દુઃખથી ત્રાસી ગયેલો હોય એ યોગ કરી શકે નહીં, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ ગ્રહી શકે નહીં. એટલે એમણે સહેલો ઉપાય બતાવવા કરુણા કરીને કહ્યું કે ભાઈ, સત્સંગ કરો. પહેલા મને પણ થતું કે તુલસીદાસજીએ તો અનેક ગણી અતિશયોક્તિ કરીને સત્સંગનો મહિમા ગાયો છે, પણ પછી મને સમજાયું કે તેમની વાત તદ્દન સાચી છે. ભગવાનનું નામ સહેલાઈથી લઈ શકાય તેમ છે, છતાં માનવીએ લઈ શકતો નથી. માટે સત્સંગ કરવાથી ભાવના જરૂર કૂણી રહેશે. ભાવના વિના તો સંસાર પણ નભી શકતો નથી. સંસારમાં પણ એકબીજા પ્રત્યે પ્રેમ રહી શકે છે, એ ભાવનાને લીધે જ બને છે, અને ભાવના સત્સંગને લીધે કૂણી રહ્યા કરે છે. તમે જો ભગવાનની ભાવનામાં પ્રગટી ગયેલા આત્મા સાથે સત્સંગ કરશો તો એમનો પ્રકાશ તમને સ્પર્શ્યા વિના રહેવાનો નથી. એ તો આપણી દ્વંદાત્મક ભૂમિકાને લીધે અનુભવાતો નથી. જેમ સૂર્યનારાયણનો પ્રકાશ આપણને સ્પર્શે છે, તેમ આવા મહાત્માઓના સમાગમમાં પણ પ્રકાશ મળે છે. સત્પુરુષના સૂક્ષ્મ સંસ્કારો. કોઈને એમ પ્રશ્ન જાગે કે દ્વંદની ભૂમિકાને લીધે આપણે એ આત્માનો પાસ ના લાગે તો સત્સંગ કરવાનો શું અર્થ? આપણને ત્રણ શરીર છે. પહેલું સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર, અને ત્રીજું કારણ શરીર. સ્થૂળ શરીરમાં પૃથ્વી ને જળ તત્વ વિશેષ હોય છે, તેથી સ્થૂળ શરીરની લાક્ષણિકતામાં આ બે તત્વોનો પ્રભાવ મહત્તમ રહે છે. સ્થૂળ શરીરનું સ્થાન ઘરમાંના ઉમરા જેવું છે. ઘરના ઉમરાથી અંદર પણ જવાય અને બહાર પણ અવાય, એટલે કે સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં પણ જવાય ને કારણ શરીરમાં પણ જવાય ને પાછા સ્થૂળ શરીરમાં પણ અવાય. બીજા પ્રકારના શરીર સૂક્ષ્મ શરીરમાં તેજ તત્વ છે, અને એનાથી વિશેષ પ્રમાણમાં આકાશ તત્વ છે. ત્રીજું શરીર એ કારણ શરીર, તે ભાવનાત્મક છે. એમાં આધાર રૂપે એટલું આકાશ તત્વ જ છે. ચેતનામાં નિષ્ઠા પામેલા જીવોનો સંસ્કાર આપણા સૂક્ષ્મ શરીરને સ્પર્શે છે, પણ આપણી ભૂમિકાને લીધે એનો ઉઠાવ થતો નથી. એમ છતાં બીજા જન્મમાં એ સંસ્કારનો તરત જ ઉદય થાય છે. આ રીતે સત્સંગમાંથી પરિણામ ઝટ આવી શકે છે. સત્સંગમાં તો પાસે ગયા કે સંસ્કાર પડે, પાસે જવાનું પણ દુર્લભ છે. તુલસીદાસે તો ગાયું છે કે ભાગ્ય વિના સત્સંગ સાંપડવો પણ મુશ્કેલ છે, ભાગ્યશાળીને જ સત્સંગ મળે છે. ગુરુ મહારાજનું વચન. જ્યારે આ સમજો ઉત્તાનથી પ્રવૃત્તિ શરૂ કરવાની આવે ત્યારે મેં ગુરુ મહારાજને કહ્યું, હું પૈસાની માંગણી તો ના કરું, બીજા માણસો પાસે લઉં તો કેટલું ઋણ ચડે? તેમણે કહ્યું, એ બધું ઋણ તારે માથે નહીં, મારે શીરે છે, કારણ કે તું આ પ્રવૃત્તિ મારા વતી કરે છે. મેં કહ્યું, તમારા વચનમાં મને વિશ્વાસ છે. ચેતનામાં નિષ્ઠા પામેલા એવા આત્માના જીવનમાં કોઈ રીતે આપણે ઉપયોગી થઈ ગયા અને તેવાની સાથે સત્સંગ કર્યો તો પણ આપણને તો અનેક પ્રકારની સહાય મળવાની છે. જીવનમાં ગમે તે રીતે ઉન્નતિ થવાની. સંસારમાં જીવન જીવતા અનેક પ્રકારના કોયડા, મુશ્કેલીઓ આવે ત્યારે વીજળીના ચમકારાની જેમ ઉકેલ મળી જાય છે. તો પણ આપણાથી આવો સત્સંગ થઈ શકતો નથી. આ સરળમાં સરળ સત્સંગની પણ મનુષ્યને પડી નથી, કેમ કે સ્વાર્થ કે ગરજ પણ એમને પ્રગટેલા જાગતા નથી. આ કેવું દુર્ભાગ્ય કે ઉત્તમ પરિણામ પ્રગટાવનાર સત્સંગ પણ મનુષ્ય કરી શકતો નથી. મૌન મંદિરની રચનાનું હાર્દ તો શું મનુષ્ય દુખી રહેવાનો? ત્યારે અનુભવીઓએ કહ્યું કે જ્યાં લગી જંખના ના જાગે ત્યાં સુધી તો એમ જ રહેવાનો, માટે એવી જંખના જાગે તો જ ગતિ થાય. એટલે એવી જંખના જગાડવા માટે ભગવાનની કૃપાથી અને ગુરુ મહારાજના હુકુમથી આ મૌન મંદિરની રચના કરેલી છે. અહીં એક ધારા 15-16 કલાક નામસ્મરણ, વાંચન, ભક્તિના સંસ્કાર પડે છે. એ સંસ્કાર સૂક્ષ્મ શરીરના ચિત્ત ઉપર પડે છે અને એ સંસ્કારો દ્વંદાદી ગુણના નથી, માટે એની ઉર્ધ્વ ગતિ જ કરાવવાના. એ સંસ્કારો સીધા સૂક્ષ્મમાં જ પડવાના, એનો ઉદય વર્તમાન પણ જલ્દી થવાનો અને એ પણ અનેક ગણો થવાનો. જેવી રીતે દુઃખ હાઈવોય કરીને અને ત્રાસ પામીને ભોગવીએ છે અને એ અનેક ગણું બને છે, તેમ આ સંસ્કારોનો પણ ઉદય વર્તમાન વહેલો થતા એ અનેક ગણી ગતિ પ્રેરાવનાર બનવાના. મૌન મંદિરની રચના એવી રીતની છે કે તેમાં બેસનાર જીવ એની મેળે ભગવાનનું નામ લીધા જ કરે છે.